પાડ્યું છે તે સદગુરુદેવના કહેવાથી પાડ્યું છે. આ ઘેલચા છે. દુકાનનું મુહૂર્ત કાઢવું તે સદગુરુનું કામ નથી. પાછા એમ કહે કે અમે દુકાન ચાલુ કરી છે એ સદગુરુદેવે આપેલા મુહૂર્ત પ્રમાણે ચાલુ કરી છે. સદગુરુનું આ કામ નથી. વિતરાગતાની પ્રાપ્તિ માટે અને સંસારના ક્ષય માટે જે જે આજ્ઞા સદગુરુ આપે તે આજ્ઞાનું અખંડપણે પાલન કરવું એને કહેવાય છે આજ્ઞાની આરાધના. આનંદગંજીએ કહ્યું છે.
કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે, પતિરંજન તન તાપ. એ પતિરંજન મેં નવી ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. કોઈ સ્ત્રી પોતાના પતિને રાજી રાખવા માટે, ખુશ કરવા માટે, પ્રસન્ન કરવા માટે, વશ કરવા માટે બહુ તપ કરે, પોતે કષ્ટો પણ સહન કરે, આગમાં ઝંપલાવે. આનંદધનજી કહે છે કે આ પતિ રંજન મને મંજૂર નથી. મને તો રંજન ધાતુ વિલાપ, પતિની પ્રકૃતિ સાથે, પતિના સ્વભાવ સાથે પોતાનો સ્વભાવ મેળવવો એ જ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય જણાય છે. સદગુરુને પણ રંજન કરવાનો સૌથી મોટો ઉપાય એ છે કે એમની પ્રકૃતિની સાથે, એમની અવસ્થાની સાથે પોતાનો તાલ મેળવવો. સદગુરુ નિષ્પક્ષ છે, પ્રેમનો સાગર છે. સદગુરુ નિસંગ, નિષ્પૃહ અને નિરપેક્ષ છે. સદગુરુને કોઈ પક્ષ નથી, એમને કોઈ અપેક્ષા કે સ્પૃહા નથી, એમને કોઈ અભિલાષા નથી, એમને સંબંધો જાળવવા નથી. પણ શિષ્યને સદગુરુ સાથે નાતો જોડવો છે માટે આ પ્રયત્નો શિષ્ય તરફથી છે, સદગુરુ તરફથી નહીં. વ્યવહારમાં ઘણી વખત એમ થાય છે કે પરણ્યાને 50 વર્ષ થયા અને પછી કોઈ પૂછે કે કેમ છો તો કહે છે કે હજી ટ્યુનિક થયું નથી. 50 વર્ષે એક છાપરા નીચે રહીએ છીએ પણ મત અમારા જુદા છે. એમનો મત જુદો, મારો મત જુદો. એક કહે પિક્ચર જોવા જવું છે, હું કહું છું કે મંદિરે જવું છે, મેળ પડતો નથી. એ કહે ઇડલી ખાવી છે, હું કહું છું ઢોસા ખાવા છે. આ ઇડલી અને ઢોસામાં તમે જીવનને તોડશો, તમારા પ્રેમની ધારાને તોડશો. જીવનમાં સંગીત હોય તો જ સદગુરુ સાથે મેળ પડશે.
બસ
સદગુરુ પોતે નિરપેક્ષ છે, તેમને કોઈ પણ જાતની અપેક્ષા નથી. આ અમીર છે, આ ગરીબ છે, આ ઉપયોગી છે, આ ભવિષ્યમાં કામ લાગશે. સદગુરુને આવા વિકલ્પ હોતા નથી. આવા પુરુષ જગતમાં ઓછા મળે છે. સદગુરુ નિરાશ છે, નિરાશ એટલે આશારહિત. એમને કોઈ આશા કે ઈચ્છા નથી. સદગુરુ પાસે માત્ર પ્રેમનો સાગર છે. શિષ્યને પક્ષની પાળ તોડવી પડશે. આ દોર્યો ઘણો મજબૂત છે, તે તૂટતો નથી. જો પક્ષની પાળ તે તોડે તો સદગુરુ સાથે પોતે એકાગ્ર થાય, તન્મય થાય તો જીવનમાં ટ્યુનિંગ આવે. મુખ્યત્વે પરમકૃપાળુ દેવને બે પક્ષની વાત કરવી છે, એક પ્રિયજળ અને બીજી શુષ્ક જ્ઞાની. આ બે મોટા પક્ષો છે. નાના પક્ષો ઘણા છે. લઘુરાજ સ્વામીએ કહ્યું કે પરમકૃપાળુ દેવે અમારા ઉપર એવી કૃપા કરી કે અમને ક્યાંય ઊભા ન રાખ્યા, ન રાખ્યા દેરાવાસીમાં કે ન રાખ્યા સ્થાનકવાસીમાં, સીધા અમને લઈને આત્મામાં મૂકી દીધા. તમે કહેશો કે અમારે આત્મામાં નથી જવું, કોઈક પક્ષમાં જવું છે. તેથી આત્મામાં જવાની જે એક અવસ્થા છે તે પ્રાપ્ત થઈ શકતી નથી. કોઈ પણ પક્ષ સાધકને અટકાવશે. સદગુરુ મળ્યા હશે તો પણ તેની સાથે ટ્યુનિંગ નહીં થાય. આ ટ્યુનિંગ શબ્દ સમજી લો. મજા તો જીવનના ટ્યુનિંગમાં છે. સંગીતની બેઠક મળી હોય, 50 વાજિંત્રો વાગતા હોય, ગાયક ગાય પણ બધાનો તાલમેળ ન હોય તો ગાનાર મલ્હાર હોય, વગાડનાર દીપક વગાડે ને તબલા ઉપર ભીમ પલાસી ઠેકો આપે તો કેવો દેકારો થાય. મહેફિલ તો જ જામે જો સંગીતમાં કાલ બધતા આવે, લઈ બધતા આવે.
બસ
સદગુરુની સાથે તાલબદ્ધતા મેળવવી, લયબદ્ધતા મેળવવી એ શિષ્યની સાધના છે. તમે સદગુરુની પાસે જાઓ, એમની પાસે બેસો, એમની સેવા કરો, એમને આહારનું કે વસ્ત્રનું દાન આપો, તેમની પાસે શ્રવણ કરો, તેમને પ્રશ્નો પૂછીને તેમણે કહેલ વાતનું ચિંતન કરો, સાથે રહો, રાત દિવસ સેવા કરો. પણ ટ્યુનિંગ છે, અને જો ટ્યુનિંગ નહીં હોય તો કામ નહીં થાય. સદગુરુના પક્ષે કોઈ અવરોધ નથી, અવરોધ શિષ્યના પક્ષે છે, અને શિષ્યે પક્ષની પાર તોડવી જ પડશે. જેવી પાર તૂટશે એ તરત જ પ્રેમનો સાગર વહેતો થશે. બે હૈયાનો પ્રેમ જ્યારે ભેગો મળે છે તેને કહેવાય છે સંધિ. ઉભય મિલ્યા હુવે સંધિ, બે ભેગા મળે ત્યારે સંધિ થાય. સદગુરુનું હૃદય અને શિષ્યનું હૃદય બંને જ્યારે મળે ત્યારે સાધકમાં શિષ્યત્વ પ્રગટે છે, અને આવું શિષ્યત્વ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આજ્ઞા પાલનની સાધના સુગમતાપૂર્વક થાય છે. અને અંતમાં એમ કહેવું છે કે જો સદગુરુને સેવ્યા હોત તો આવા દુરાગ્રહમાં પડી જવાનો વખત જીવને ન આવત. એ ક્રિયા જળ કે સૂક્ષ્મ જ્ઞાનની પણ તથા, અને આત્મસાધનામાં જીવ જોડાત અને તથારૂપ સાધનાથી એ પરમાર્થને પામત, અને પોતાના નિજ પક્ષનું લક્ષ્ય પણ લેત, અને વૃત્તિ આત્મસન્મુખ પણ થાત. આમાંથી એકે ઘટના ઘટી નથી, એકે પરિણામ આવ્યું નથી. એટલા માટે શિષ્ય પૂછે છે, ગુરુદેવ આપ વાત કરો છો પણ એમ પણ જાણવામાં આવ્યું છે કે પૂર્વે સદગુરુનો યોગ તો ઘણી વખત થયો છે છતાં જીવનું કલ્યાણ થયું નથી, તો સદગુરુના ઉપદેશનું કોઈ વિશેષપણું નથી. ગુરુદેવ કહે છે તેનો જવાબ બીજા પદમાં આપે છે. સદગુરુ મળ્યા, તેની સેવા કરી, તેમની પાસે રહ્યા, પણ પોતાનો પક્ષ એણે છોડ્યો નથી. તેના કારણે આ કાર્ય થઈ શક્યું નથી. જે પોતાનો પક્ષ ત્યજી સદગુરુના ચરણને સેવે છે તે આત્મા પરમાર્થને પામે છે.
લ્યો તમે મટી જશે.
પૂર્વે સદગુરુનો યોગ થયો પરંતુ સદગુરુને ઓળખ્યા નહીં. ઓળખાણ થઈ બહુ મુશ્કેલ છે. આપણે ઘરમાં સાથે રહેનારની પ્રકૃતિને ઓળખીને જીવનમાં સંવાદ સાધી શકતા નથી, તો આપણે સદગુરુને કેવી રીતે ઓળખી શકીએ? સદગુરુ અલૌકિક છે, તેમને ઓળખવાનું કોઈ સાધન નથી. કેવી રીતે ઓળખશો? અંદરમાં જેમને આત્માનુભૂતિ થઈ છે, અંદરમાં જેમને આત્મદર્શન થયું છે, અંદરમાં જેમને આત્મા સાક્ષાત્કાર છે, અને એના કારણે તેમના જીવનમાં જે અવસ્થા આવી છે તેમને તમે ઓળખશો કઈ રીતે? પણ ઓળખી શકાય. પરમ કૃપાળુએ કહ્યું છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી શકે. તમે ફૂટપટ્ટી લઈને સદગુરુને માપવા જશો તો નહીં ઓળખાય. ભાગવતમાં એક મજાની વાત કરી છે કે કૃષ્ણ બહુ તોફાન કરતા હતા. યશોદાને ખૂબ મૂંઝવણ થઈ કે આ ઘરનું કામ કરવા દેતો નથી, બાંધી રાખો એક થાંભલા સાથે. યશોદા દોરડું લઈ આવ્યા. કૃષ્ણ કહે બાંધો. એ તૈયાર હતા. દોરડું બાંધે તો તે ચાર આંગળ ઓછું પડે. બધા જ પ્રયત્નો કર્યા પણ યશોદા કૃષ્ણ એ બાંધી શક્યા નથી. કૃષ્ણે કહ્યું, મને બાંધવો એ કાંઈ એ કામ સહેલું નથી, ચાર આંગળ હર વખતે ઓછા પડશે. એમ સદગુરુને ઓળખવા સહેલા નથી. ફૂટપટ્ટી નાની પડશે, વળી એમની પાસે પોતાનું માન અને પોતાનો મત છોડ્યો નથી, તેથી સદગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નથી. જો પક્ષ છોડ્યો હોત તો કામ થઈ જાય. મત વચન કુળ ધર્મનો આગ્રહ દૂર કરીને જો સદગુરુનો ઉપદેશ ગ્રહણ કરશે તો પરમાર્થને પ્રાપ્ત.
બસ અહીંયા નવમી ગાથા ઉપરનો જે વિશેષ વિવરણ હતું એ વિવરણ પૂરું થાય છે, પછી દસમી ગાથાનો પ્રારંભ થશે. ફરી નવમી ગાથામાં જે કાંઈ વધારાની વિવેચના કરી છે મુનિશ્રીએ, પ્રશ્ન મૂક્યો છે કે સદગુરુનો યોગ પ્રાપ્ત થાય છે છતાં એ નિષ્ફળ કેમ જાય છે? તાલમેલ નથી, ટ્યુનિંગ નથી, તાલમેલ નથી એની સાથે જે મેળ થવો જોઈએ આ નથી. એટલે તાલમેલ ન થાય ત્યાં સુધી સદગુરુનો યોગ થાય, એ બધી ક્રિયાઓ કરે, સાધનાઓ કરે, પણ એ સાધના આત્મ તરફ એની વૃત્તિ જાય નહીં, બધું બહાર ને બહાર રહે. વર્ષો સુધી સદગુરુની સાથે હોય તો પણ બંને કોરા ધાકડ જેવા હોય, એમાં કંઈ ફેર ન પડે. તો બહુ મહત્વની વાત કરી છે કે સદગુરુ સાથે તાલમેલ થતો નથી. તાલમેલ કરવો હોય તો નડે છે શું? પોતાનો પક્ષ, પોતાનું માન, પોતાનો મત, પોતાનો પક્ષ આ નડે છે. સદગુરુ મળે તો પણ એની સાથે તે એકરૂપ થઈ શકતો નથી, એને આડું આવે છે, કંઈક અંતરાય છે, કંઈક પ્રતિકૂળતા છે. અને પ્રતિકૂળતા શેની છે? પોતાના પક્ષની. એને દરેકને પોતાનો પક્ષ છે. પરમાર્થની સાધના કરવામાં ગઈકાલે જેમ આપણે વાત કરી કે વિતરાગતાની સાધના છે, ભૂલો નહીં, કોઈ પક્ષની સાધના જ નહીં, પણ મગજમાંથી જાય કે હું સ્થાનકવાસી જ છું, એ મરે ત્યાં સુધી ન જાય અને જિંદગીભર કૃપાળુ દેવની ઉપાસના કરે, શું દશા થાય? પક્ષ ચાલુ રાખ્યો છે. એટલે એ જે એનો પક્ષ છે, પક્ષ એ શું છે? એનો દ્રષ્ટિરાગ છે. કાલે જે સમજ્યા, દ્રષ્ટિરાગ છે. અંદરમાં સૂક્ષ્મ છે, ગહન છે, ખ્યાલમાં નથી આવતું. દિગંબર હોય તો વારંવાર એમ થાય, મંદિર દર્શન, હું જ્યાં સુધી દિગંબર ભગવાનના દર્શન નહીં કરું ત્યાં સુધી મને જીનના દર્શન નથી. જીન વિતરાગ છે કે દિગંબર છે? વિતરાગ છે. જીન કેવડી સર્વજ્ઞ છે, એકદમ દ્રષ્ટિ બંધાઈ જવી જોઈએ, કોઈ પક્ષ નથી. આને કહેવાય શુદ્ધ સંકિત. કૃપાળુદેવ કહે છે કે લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. શુદ્ધ સંકિત, સંકિત એટલે આત્માનું જ્ઞાન. એને આત્માનું જ્ઞાન છે, એમાં કોઈ પક્ષ નથી. આને તો પક્ષ હોય કે અમે તેરાપંથી, અમે સ્થાનકવાસી, અમે દિગંબર, અમે ગોંડલવાળા, અમે જસરાજ મહારાજ વાળા, ઓલો કે અમે પ્રાણગુરુ વાળા, હવે આમાંથી જ નવરા નથી થતા. કૃપાળુ દેવ એક રાખો ને પછી વિતરાગતા. આપણે અહીંયા સમજવું છે, ભેદ માટે નથી બેઠા, વળી પછી ભૂલ થશે. આપણે અહીંયા જે કંઈ ચાલે છે કૃપાળુ દેવને લક્ષમાં રાખીને બેઠા છીએ. અને કૃપાળુ દેવ વાત કરે છે વિતરાગની. એટલે એમણે કહ્યું કે અમને શુદ્ધ સંકિત પ્રકાશશું. અને લોકોની વાત સમજમાં નથી આવતો. 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું. ત્યાર પહેલા સંકિત નહોતું, હતું પણ એમાં એ સંકિતનો પક્ષ હતો, જૈન દર્શનનો પક્ષ હતો. મોક્ષ માળામાં આવે છે એ પક્ષ નીકળી ગયો. અને એણે મનસુખલાલ સૂર્યરામ ત્રિપાઠીને કીધું કે જૈનના આગ્રહથી મોક્ષ છે એમ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. આત્મભાવમાં મોક્ષ છે આવી અમારી શ્રદ્ધા થઈ છે. આ શુદ્ધ સંકિતનું લક્ષણ છે. જેને આત્મદર્શન થયું છે એ કયા મતનો અનુયાયી છે, એ કયા પક્ષનો છે, એ ક્યાંનો સંપ્રદાયના સંન્યાસી છે, એ ક્યાંનો મુનિ છે, કોઈ ભેદ રહેતા નથી, પક્ષ નથી. પક્ષ નજરમાં હશે ત્યાં સુધી આત્મદર્શનની વાત મગજમાં બેસશે નહીં. ત્યાં સુધી એ સંકેત તારું પણ તારા આત્માનું છે, તે માનેલા આત્માનું. કૃપાળુ દેવે તો કહ્યું છે કે આત્મા જે સ્વરૂપે હો તે સ્વરૂપે અમને પ્રાપ્ત થાવ. અમારે માટે કોઈ આત્માનું કોઈ અમે સ્વરૂપ નિર્ધારિત કર્યું નથી. જે જીન દેહ પ્રમાણને સમવસણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. અરે તમે જિનેશ્વર ભગવાનની અંદર પણ જો સમવસણના આધાર ઉપર રોકાઈ જતા હો તો પણ તમે તમારી બુદ્ધિને રોકો છો, પક્ષમાં વયા ગયા, ખ્યાલ નો આવ્યો. બેસે છે વાત મુકુંદભાઈ, તો પણ તમારો આગ્રહ સૂક્ષ્મ કયો ગયો કે આવી પ્રકારનું હોય તો જ એને આત્મજ્ઞાન હોય તો ન તો ન હોય. તો આત્માને આવું કોઈ છે લક્ષણ? આત્માનું કોઈ લક્ષણ આવું ખરું? એટલે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ગાથા આપી કે જે જીન દેહ પ્રમાણેને સમવસનાદી સિદ્ધિ વર્ણન સમજે જીનનું, આ જીનનું વર્ણન નથી, રોકી રહે નિજ બુદ્ધિ. જીન પરમાત્મા એ તો જે નિર્ગ્રંથ છે, જે કેવળ જ્ઞાની છે, જે પોતાના સહજાત્મ સ્વરૂપમાં છે, એને કોઈ પછી આત્માનું રૂપ નથી. આ શુદ્ધ સંકિત છે. સંકિત થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી આવી નિરપક્ષતા આવવી બહુ મોટી વાત છે. આ જો પકડાય આખી રે, પોતાનો આગ્રહ હોય તો પક્ષરી, એટલે એટલે એ શુદ્ધ નથી. સંકિત કરું પણ હજી એને સંકિતમાં ભેદ છે, સંકિતમાં પક્ષ છે, ભેદ છે, દર્શનના ભેદ છે, ધર્મના ભેદ છે, આચારના ભેદ છે. જેમ તમે કહો કે સંકિત થયું, દિગંબર એમ કે કપડા હોય તો ન થાય. અનેક રીતે અનેક માન્યતા, આ બધી ભ્રમણાઓ. આત્માને કોઈ લક્ષણ એવું આત્માનું છે? સમ્યક જ્ઞાન થી સમ્યક દ્રષ્ટિ મળે છે, બોધ છે એ સમ્યક જ્ઞાન છે. આત્મજ્ઞ પ્રાપ્ત પુરુષનો બોધ મળે તો, અને આ સમ્યક દ્રષ્ટિમાં આવે કે સાચી વાતમાં કોઈ પક્ષ મત માન અંતરાય રૂપ થવા જોઈએ નહીં, ત્યારે આપણી દ્રષ્ટિ સમ્યક એટલે વિશુદ્ધ છે. એક ક્ષાયુ સમિકને કર્મ પ્રકૃતિ સાથે સંબંધ છે, આને સાથે નહીં. એટલે જે સંકિતના ત્રણ ભાગ કીધા છે, હજી ઘણા લગાવ્યા કરે છે. કૃપાળુદેવે કીધું ઉપસમ ક્ષય ઉપસમ ક્ષય, વાત મૂકી દેતું. આવી કોઈ તત્વજ્ઞાનની દાર્શનિક ભાષાની વાત કૃપાળુદેવે કીધી જ નથી. એણે કીધું શુદ્ધ સંકિત, પરમાર્થ સંકિત. અત્યાર સુધી હજી ક્યાંય આ સાંભળ્યું નથી. જે સાંભળે પાછું ડાપણ કરવા હું જાણું છું, એટલે આની સાથે જોડ કરે. એ આમ જ કહેવાય ને, આ ક્ષય ઉપસમ કહેવાય. શું કામ તું ડાપણ કરસ તારું? કૃપાળુદેવને કહેવું હોત તો સ્પષ્ટ ન કહેત, પોતે જોડી દે છે પરમાર્થ સંકેતને. એટલે ક્યારેક આવા લોકોત્તર પુરુષો જે થયા છે એની વાત આપણે સમજવી હોય તો આપણે લૌકિક સાથે ગણતરીને મેળ કરીને સમજાવીએ. એની વાત લોકોત્તર છે, અનુભવની છે. શાસ્ત્રમાં મળે તો ઠીક છે, ન મળે તો ચિંતા નહીં કરશો. આને માટે કોઈ હોય એવું તમને આવું પ્રમાણ મળે શાસ્ત્રમાંથી, મળે તો ઠીક છે, ન મળે તો લોકોત્તર પુરુષની વાતને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. કેમ કે અનુભવ છે, અને જે વાત છે કહેવાય છે એ વ્યક્ત કહેવાય છે. અવ્યક્ત કહેવાય છે કંઈ તો આ અવ્યક્ત છે, એ વાણીથી વ્યક્ત ન પણ થઈ શકે. હવે સમવસણની વાત કરનારા એટલું બધું સમવસણ મહત્વ કે બધે મંદિર કરે, તીર્થંકર ના કરે, ભેગા સમવસણ ના કરે, તો પછી આગ્રહ એનો એ જ થાય. જિનેશ્વર દેવની મહત્તા શેમાં મૂકે? સમસણમાં. સમોસરણની અંદર જિનેશ્વર ભગવાનની મહત્તા મૂકે. હવે એ મહત્તા મૂકે પછી મજાની વાત છે કે એ જ દિગંબર સંપ્રદાયના આચાર્ય કયા હતા? નહીં નહીં નહીં, અરે એમણે કહ્યું કે દેવાદમ ગમ સૂત્રની અંદર સમંતભદ્ર. એ સમંતભદ્રએ કહ્યું કે હું તીર્થંકર, તને તારા સમવસણમાં બિરાજમાન, તું તને નમસ્કાર કરું છું. એ સમવસણના મહિમાને કરતો નથી, કરોડ દેવ તારી સેવામાં છે માટે નથી કરતો, આ ત્રણ સોના રત્નના રૂપાના ગઢ છે માટે નથી કરતો, રત્ન જડી સિંહાસન છે માટે નથી કરતો, મણિમય મોતીથી સુંદર ત્રણ છત્રો છે માટે તને નમસ્કાર કરતો નથી, અને સ્વર્ગમાંથી પારિજાત પુષ્પની વૃષ્ટિ થાય છે માટે નથી કરતો. અમારે તારું મહત્વ, તારો મહિમા, એમાં અમારે મન કઈ નથી. આ બધી પૂતગલની માયા છે. એમણે શબ્દ મૂક્યો ઇન્દ્ર જાડિયાની માયા છે. આવી તો માયાવી દેવો આવું બધું કરી શકે? શું મોટી વાત લઈને નીકળો છો? એટલા માટે અમે તને નમસ્કાર કરવા આવ્યા છીએ. આ એક દિગંબર સાધુ પોતાની આત્માની ખુમારીથી જિનેશ્વર સાથે સંવાદ કરે છે કે આ મહિમા તમારો છે, અમારે માટે મહિમા નથી. જે જીન દેહ પ્રમાણને સમવસણાદી સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની ગાથા મૂકીને કહ્યું કે જેને આત્માની અંદર પછી કોઈ પક્ષ નથી. અમે તો તારી સર્વજ્ઞતાને નમીએ છીએ, તારી નિર્ગ્રંથતાને નમીએ છીએ, અને તારામાં રહેલું જે વિતરાગ્યતા છે, સંપૂર્ણ વિતરાગપણું, એને નમીએ છે. તો જે ગુણની પૂજા, ગુણનું આલંબન, એ જે છે વાત, એ અહીંયા સમજવાની છે કે શુદ્ધ સમકીત એટલે શું. કેટલી વાર આત્મસિદ્ધિ ગાથા વાંચશું અને પછી એમ કહેશે કે એ લોકો કહેશે આ આમ કીધું છે શાસ્ત્રમાં, ક્ષયોપમ સમકીત, આ બધું આમ જ છે, આ બધું એક જ છે. અરે, જેની વિશેષતા છે એ વિશેષતા પકડાતી નથી. એણે કહ્યું કે અમને પ્રકાશ્યું તો ત્યારે પેલા નહોતું. તો આત્મ મોક્ષ માળા અજ્ઞાનમાં લખાણી, અને એણે લખ્યું કે કંઈ ફેરફાર કરશો નહીં, એ જિનેશ્વરથી કહ્યું છે, એનાથી અમે કંઈ ન્યૂનાધિક કહ્યું નથી, પાઠો માપી માપીને રખ્યા છે. પણ ત્યારે અમને જીનનો આગ્રહ હતો, હવે નથી. હવે નથી એટલે કે છે આત્મસિદ્ધિની અવસ્થામાં કે છે કે છોડી મત દર્શન તણો આગ્રહ, તેમ એ પણ વિકલ્પ છે. આજે વાત સમજવાની છે કે સદગુરુ અનંતવાર યોગ થયો છતાં ટ્યુનિંગ કેમ ન થયું, એની સાથે તાલમેલ કેમ ન આવ્યો. જીવે પોતાનો પક્ષ છોડ્યો નહીં, અને પક્ષ એટલે આ પ્રકારની પોતાની માની લીધેલી માન્યતા, ધારણાઓ, અનુમાન, પૂર્વ કલ્પનાઓ એટલી બધી દ્રઢ છે કે આવું હોય તો જ જ્ઞાની અને આવું હોય તો જ અજ્ઞાની. એટલે સદગુરુને એ ઓળખી શક્યો નહીં. સદગુરુ મળ્યા ત્યારે પણ એને પોતાનો પક્ષ મૂક્યો નહીં, પોતાનું માન મૂક્યું નહીં, પોતાનો મત મૂક્યો નહીં, પોતાના આગ્રહ છોડ્યો નહીં. તો પૂર્વે અનંતવાર યોગ થયો, સાહેબ એમાં પ્રશ્ન કર્યો છે કે કેમ આમાં અમને આવી રીતે કહ્યું છે શાસ્ત્રમાં ઘણી વાર થયો છે યોગ. તો કે પક્ષ જે યોગ થયો છે, પણ તને એ યોગ થવાનું પરિણામ પ્રાપ્ત થયું નથી, શુદ્ધ સંકેતનો આવ્યો. આત્મદર્શન પણ થાય, સંકેત પણ થાય, મતથી રંગાયેલું સંકેત, પક્ષથી રંગાયેલું સંકેત. અને આ વાતને કૃપાળુ દેવેને સૌભાગભાઈને પૂછ્યું છે કે સત્પુરુષ કેમ ઓળખાતા નથી, તમને કઈ લક્ષમાં આવે તો જણાવજો. સુભાગભાઈને પૂછ્યું છે કે સત્પુરુષ કેમ ઓળખવામાં આવતા નથી, અને કૃપાળુ દેવે જ્યારે સુભાગભાઈને પ્રશ્ન પૂછ્યો ત્યારે સુભાગભાઈ એમને જવાબ દઈ દે, આપણે ઠોકી દેવો, આપણે તો સદગુરુને કે તમે આટલું નથી સમજતા, એટલા ઉતાવળિયા છીએ, એટલા સ્વચ્છંદી છીએ, એટલા અભિમાનથી છલકાય છે. ગુરુ જ્ઞાન ગંભીર છે અને આ અજ્ઞાનથી છલકાતો છે. સૌભાગભાઈ લખ્યું કે જો નિરપક્ષ બનીને સત્સંગ કરે તો એને સદગુરુ ઓળખાય. એટલે સત્સંગ કરવામાં, સ્વાધ્યાય કરવામાં પણ એ પહેલા નિરપક્ષ બનવો જોઈએ. જો પક્ષ આવ્યો કોઈ પણ પ્રકારનો, ગચ્છનો, મતનો, સંઘનો, સંપ્રદાયનો, દર્શનનો, મતનો, અભિપ્રાયનો, અનુમાનનો, અને એમાંય આપણામાં આવ્યા પછી આ આશ્રમનો, આ આશ્રમનો, આ બધા પક્ષ છે, આ પક્ષના આગ્રહ છે, આ બધા પક્ષના આગ્રહ અંતરાયરૂપ છે, આ શુદ્ધ સંકેતમાં બાધારૂપ છે, આ નિરપક્ષતાની નિશાની નથી. એટલે આવો પરમ બોધ, કૃપાળુનો બોધ પણ જો પક્ષની દ્રષ્ટિથી મળે તો એનું આત્મ પરિણામ થાય નહીં. અત્યંત શુદ્ધ નિશ્ચય નહીં થયું જેને આત્માની વાતો કરી પચાસ પચાસ વર્ષ સુધી આ ભારત વર્ષમાં એક પણ જીવને શુદ્ધ સંકિત થયું નથી. કારણ એક, આત્માની વાત કરવી એ એક વાત છે, અને એ વાત બધા નહીંથી પર છે આ સ્વરૂપ એવું નયાતીતપણે કહેવું એ બીજી વાત છે. હવે જેનો આગ્રહ નહીંમાં પકડાયો છે એ બાકીનાનો બધાનો તિરસ્કાર કરે, ઉપેક્ષા કરે, જેમાં કહ્યું કે એનું ખંડિત જ્ઞાન છે. આ એક ભાનુવિજયજી મહારાજ આટલી બધી જબરજસ્ત પરમ કૃપાળુ દેવીના ભાવને પકડ્યા છે. એને કીધું કે નવમી ગાથાથી ઓગણીસમી ગાથા સુધી બરોબર તમે લક્ષપૂર્વક વિચારજો, આમાં ઘણા સિદ્ધાંતો અમે કહ્યા છે. અને નેહલે મારું બહુ સરસ ધ્યાન દોર્યું, એણે કહ્યું છે કે આ ગાથાઓ વાંચજો, વિચારજો અમે જે કીધું છે, પણ તમે કશો નિર્ણય લેતા નહીં, તમે નિર્ણય લેતા નહીં તમારી મેળે. ઘણી ઘણી વાતો આવશે એની અંદર, આમ કે તેમ આમ કે તેમ, આ સ્યાદ વાત છે, આ અનેકાંત છે, આપણા પલ્લે ન પડે તો આપણે નિર્ધારિત ન કરવું. શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો તે નહીં કે તારા જેવા તેવા ગુરુ એ નહીં. આ અધુરિયાઓનું કામ નથી. આ ગંગા સતી કહે છે અધુરિયાને વાત ન કહેવાય. પાનભાઈ એ કહે છે, જોજો જબરજસ્ત વાત છે. એટલે કહું કે આ બધી રહસ્યમય ગાથાઓ છે, અને ગાથાઓ કહેવા માટે કૃપાળુ દેવે આ બધી ગાથા લખી નવ થી ઓગણીસ પછી લખ્યું કે હોય મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર. આ વિચાર મેં જે કહ્યો છે એટલા એટલા સિદ્ધાંતની વિશેષતાઓ બતાવી છે. માત્ર કેવળ શુદ્ધ આત્મ સ્વરૂપને ઓળખવા માટે, શુદ્ધ સત્પુરુષનું સ્વરૂપ ઓળખવા માટે, શુદ્ધ આત્મજ્ઞાની એવા સદગુરુનું સ્વરૂપ ઓળખવા માટે અમે કહ્યું છે કે મુમુક્ષુ જીવ પકડશે. બાકી તો નેતર અવડો લે.
ઓમ ઓમ.
હા કે છે ને, પૂજો હજાર વાર પૂજો, પણ તમે નિર્ણય લેતા નહીં. એટલા માટે જ્યાં સુધી આપણે માન મત અને પક્ષમાંથી મુક્ત થયા નથી ત્યાં સુધી આપણને નિર્ણય લેવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. અહીંયા રોકે છે એટલે કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ સ્વચ્છંદ શું છે? માનનો, મતનો, આગ્રહનો, અભિપ્રાયનો, અનુમાનનો, પોતાના પક્ષનો, આ સ્વચ્છંદ છે. એના સૂક્ષ્મ સ્વરૂપ છે, એ પકડાય પણ ખરા ન પણ પકડાય. શું કીધું?
ઓમ.
બોલવું નથી હમણાં
જી,
ચાલે છે. તમારો પ્રશ્ન પૂછવો છે? હા બોલો.
એટલે આમાં મુનિશ્રીએ પહેલા પેરાગ્રાફમાં શ્રદ્ધા અને પ્રેમની વાત સમજાવેલ છે, એટલે આ મતનો આગ્રહ જાય પછી શ્રદ્ધા થાય કે શ્રદ્ધા થાય પછી મતનો આગ્રહ જાય?
શ્રદ્ધા તો પોતાના મતના અનુસાર ગુરુ ચાલે તોય શ્રદ્ધા થાય. ગુરુ પાસે ધાર્યું કરાવવું છે, લખ્યું છે, પોતાની વાત ગુરુ પાસે માન્ય કરાવી છે, અને પછી ગુરુ ઉપર આડ ચડાવવું છે કે અમે તો ગુરુની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એટલે ઉદાહરણ આપ્યું છે કે બાબલાનું નામ પાડવામાં સદગુરુનું કામ નથી. આમાં લખ્યું છે કે બાબલાનું નામ પાડવું એમાં શું સદગુરુને પૂછવા નીકળી પડ્યા છો? તમે પાડી શકો છો, એ સંસાર છે, વ્યવહાર છે. અને પછી પાછા કહો છો કે ગુરુદેવના કહેવાથી પાડ્યું છે. મુનિશ્રી લખે છે આ ઘેલછા છે, ગાંડ પણ છે, ગાંડ પણ. પછી કહો છો દુકાનનું મુહૂર્ત કર્યું તો કે છે ગુરુદેવે આપેલા મુહૂર્ત પ્રમાણે આ ધંધો ચાલુ કર્યો. સંસાર વધારવાનું કામ સદગુરુ કરે તો કે છે એના મુહૂર્ત પ્રમાણે. આ સદગુરુનું કામ નથી. સદગુરુ તારી વિતરાગતાની પ્રાપ્તિ માટે છે, તારા સંસારના ક્ષય માટે છે, વૃદ્ધિ માટે નથી. સંસાર કેવળ શોકમય છે, સંસાર કેવળ દુઃખમય છે, દુઃખનો વધારો કરે એ સદગુરુ. તો સંસાર અસાતામય છે, સંસાર અગ્નિ સ્વરૂપ બળે ભડકે ભળતો છે, સંસારના જીવો એની અંદર બળી રહ્યા છે. કૃપાળુ દેવે ચાર રૂપમાં સંસારની આપી છે. અને વિતરાગ પરમાત્મા એ પણ કહ્યું છે, એ જ કહે છે કૃપાળદેવ કે મારા મહાવીરે એના 30 વર્ષના ઉપદેશની અંદર એક સમયનો ઉપયોગ પણ સંસાર માટે કર્યો નથી. અને આ સદગુરુ તને મુહૂર્ત કાઢી આપે ધંધાનું, તારા બાબલા નામ આપે, તને જમાઈ ગોતી દે, આ બધી વાતને સમજવી પડે. હવે આપણે કોઈ વ્યક્તિગત ટીકામાં નથી પડવાનું, આપણે અત્યારે આત્મસિદ્ધિનું વિવરણ વાંચીએ છીએ અને એમાં એવા મુનિનું, એવા ત્યાગીનું કે જે આ બધી જ પરિસ્થિતિથી પર થઈ અને આવી જબરજસ્ત એના સંપ્રદાયમાં એનું સ્થાન હતું, એ બધું છોડીને કેવળ વિતરાગતાનો માર્ગ જગતને જો આપી શકાય તો આપવો. કૃપાળુ દેવને જે પ્રકારની એક સ્થિતિ પ્રાપ્ત થઈ હતી, એવી સ્થિતિવાળો એક પુરુષ અહીંયા કહે છે કે સંસારના ક્ષય માટે જ સદગુરુની આજ્ઞા હોય, સંસારને સમો કરવા માટે, રિપેરિંગ કરવા માટે, ઠીકઠાક કરવા માટે સદગુરુ ન હોય, અને હોય તો એ સદગુરુ નહીં. આ કહેવાનું સાહસ, આ કહેવાનું સાહસ સામર્થ્ય એક કૃપાળુ દેવ અથવા કૃપાળુ દેવના સાચા અનુયાયીઓમાં જ હોઈ શકે, બાકી તો બધા ભીરું લાલચું, બધા માન પોતાનું કરવા માટે આવું સાહસ ક્યારે બતાવી ન શકે. એટલે કલે એવું ને, એક અંશ સત્ય પણ બહાર આવે તો એને પ્રાણઘાત તુલ્ય લાગે છે, એનાથી સાચી વાત સહન થાય નહીં. દ્રષ્ટિરાગ, તમે વિચાર કરો કે કૃપાળુ દેવની આટલી તીર્થંકરની ભક્તિ, મહાવીર પરમાત્માને પાર્શ્વનાથથી આટલી ભક્તિ એમની, એમનો આત્મા ત્યારથી એમને અનુસંધાન આપ્યું છે. એમણે લખ્યું છે 411માં કે બધા ચમત્કાર આત્મ સ્વરૂપમાં સમાય છે, પણ જો ચમત્કાર કરે અને એને વિકસવાનો પ્રયત્ન કરે તો તીર્થંકર નહીં. તીર્થંકર આમ કરે જ નહીં, અને કરે તો એ તીર્થંકર કહેવાને યોગ્ય નહીં. આવી વાત લખનાર આટલું સાહસ કોણ કરી શકે કે ભગવાન જ્યાં ગયા ત્યાં સુવર્ણની વૃષ્ટિ થઈ તો ભગવાને ચમત્કાર કર્યો તો કે તીર્થંકર નથી. જો ચમત્કાર કરવાનો એનામાં સહેજ પણ વિકલ્પ આવ્યો હોય અથવા ભાવ આવ્યો હોય અને એ પોતાની લબ્ધિ વિકાસવાનો પ્રયત્ન કર્યો હોય તો એ તીર્થંકર ગણાવવાને યોગ્ય નથી. અને બંધ અને મુક્તિનો માર્ગ કહેવા માટે જો કોઈ યોગ્ય હોય આ ધરતી ઉપર તો તે શ્રી તીર્થંકર છે. 411 આ તીર્થંકરની યોગ્યતા પણ કીધી, અયોગ્યતા પણ, આ કોણ કહી શકે? આ સાહસ છે. આ સામાન્ય જે પોતે માન કસાઈથી અને સંસારિક લાભોથી એવો પડ્યો છે એની આ હિંમત નથી કહેવાની, એ બોલી ન શકે. તો અહીંયા કહે છે કે સદગુરુની આજ્ઞાનું અખંડપણે પાલન કરવું, એ સદગુરુ સાથે તાલમેલ શેનો છે, એટલે એને આનંદ ગંજીનું અહીંયા ઉદાહરણ આપ્યું છે. શું ઉદાહરણ આપ્યું છે? હવે આપણને પદમાં શું કીધું છે? ઋષભ દિનેશ્વર પ્રીતમ મારો, એટલે ઋષભ દિનેશ્વર મારો પતિ પરમેશ્વર એ કહ્યો. પછી એમાં એને કહ્યું કે હવે વ્યવહારિક પતિની અંદર શું વાત છે? વ્યવહારિક ધર્મમાં પતિ પતિને રાજી કરવા તપ કરે તો કે છે એ તપ તો એનો તનનો તાપ છે, એના માટે ઘણા ઘણા પ્રકારના એક આરાધન કરતી હશે. પણ એ કહે છે કે એ પતિ રંજન મેં નવી, જો હું ઋષભદેવને પતિ કરું છું, ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો, પણ હું આવું કરે જે સંસારિક ભાષામાં છે એવું પતિ રંજન મેં મારા ચિત્તમાં ધારણ કર્યું નથી કે મારે આવી રીતે મારા પતિને, એટલે ઋષભદેવને પરમાત્માને આવી રીતે રાજી કરવા. ના, પતિને રાજી કરવાનો ઉપાય એક જ છે, રંજન ધાતુ મીરા, એની જે પ્રકૃતિ છે, એનો જે સ્વભાવ છે, એનું જે સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ, અને એ સ્વરૂપની એકરૂપતા થાય, તદ્રુપતા થાય, એ સાચું પતિરંજન છે, એ સાચી સ્વામી ભક્તિ છે. કાલે વાત આવી સ્વાધ્યાયમાં, પરમ દિવસે આવી હતી કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. શુદ્ધ સંકેત કોને થાય? તો સ્વામીને ઓળખીને એના ગુણની ભજના કરે એને, એના પુણ્યના પ્રભાવની ને મહિમાની ભજના કરે એને. નહીં, એના મહિમાને ના પડી સમજભદ્રે. પરમાત્માનો મહિમા એનું જ્ઞાન છે, એની વિતરાગતા છે, એની નિર્ગ્રંથતા છે, એની સર્વજ્ઞતા છે. પરમાત્માનું મહાત્મ્ય એનું આ સમવસણનું મહાત્મ્ય નથી. અનંતા કેવડી થયા, બધા મોક્ષે ગયા, કેટલાના સમવસણ રચાણા. અને તીર્થંકરનું બધી જગ્યાએ રચાણું તો ઠીક, બધી જગ્યાએ નહીં, જ્યાં જ્યાં ગયા છે અહીંયા બાકી તો ચાલતો હોય. ભગવાનના આખા ચરિત્ર વાંચીએ, એના 30 ચોમાસા વાંચીએ ત્યારે ખબર પડે કે કોઈ એવું અતિશય ક્ષેત્ર આવે જ્યાં દેવતાઓ આવવાના હોય તો દેવતાઓ પોતા માટે સમાવસન રચના કરે છે, એને આપણો સ્વાધ્યાય હોલ ફાવતો. ઘણાને નથી ફાવતો એટલે આવીને ઘણા ફેરફાર કરાવે છે. એમ દેવતાઓ પોતાને માટે આ બધું રચના કરે છે, મહિમા વૈભવ, કે અમે દેવ જેવા તેવામાં ન રહીએ. પણ ભગવાને તો 30 ચોમાસા જુદી જુદી જગ્યાએ કર્યા છે, વાંચો. અને એ બધાને જ્યાં મળ્યા છે રાજાઓ, એના ચંડ પ્રદ્યોત કે પેલો શ્રેણીકના મગધ મહારાજા કે બધા, એ ત્યારે ક્યાં કોણ સમાવસન રચવા બેઠું હતું? એક આવી રીતનું હોય છે, એ દેવતા કૃત્ય છે, દેવકૃત છે, સમવસણ દેવકૃત છે, પ્રભુએ નથી બનાવ્યું. એટલે એને ચમત્કૃતિમાં નહીં ખપાવો, લબ્ધિમાં નહીં ખપાવો, શુદ્ધ સંકેત નહીં થાય. એમ જેમ પરમાત્માનું કહ્યું કે ધાતુ મિલાપ, એના ગુણ સાથે એકત્ર થાય તો પોતાનો પક્ષ છોડે, એ જ પરમાર્થને પામે. તો પતિ રંજન રંજન ધાતુ મિલાપ, એટલે કે અમે પણ તમને કહીએ છીએ કે ઋષભ દિનેશ્વર મારો પ્રીતમ છે, પણ અમે પણ એને મળશું. પણ કેવી રીતે? તો કે ધાતુ મિલાપ. ભગવાને જે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, આ જ પ્રકૃતિ, આ જ ધાતુ, આ જ સ્વરૂપ એ અમારું છે, અમારે એની સાથે મેળવણી કરવી છે. ભગવાનની આપણી સાથે નથી કરવી. બોલાય કે જેવો તું છો એવો હું છું, અને જેવો હું છું એવો અપેક્ષા છે. જેવો હું છું એટલે જેવો તું પર્યાયમાં છું એવું પ્રભુ નથી. તું દ્રવ્યથી જે છો, નિશ્ચય નહીંથી જે છો, શુદ્ધ સ્વરૂપથી છો, આત્મદ્રવ્યથી છો, એવો પરમાત્મા છે. પણ એને દ્રવ્યને પર્યાય એક છે. એનું જે સ્વરૂપ છે અને એની જે અભિવ્યક્તિ છે, બંને વચ્ચે કોઈ ભેદ નથી. તારી વચ્ચે તો લાખગાડાનો ભેર છે. એટલે ક્યાંય કમ્પેરિઝન કરવામાં નયનો પ્રયોગ કરે અને અપેક્ષા ભૂલી જાય તો અહીંયા લખ્યું એ દુર્નય છે, એ દુર્નય છે, એ પક્ષથી વાત છે, ખંડિત જ્ઞાન છે. આ ખંડિત જ્ઞાન છે. એટલે કે તો શું થયું આટલું બધું સદગુરુ? તો કે સદગુરુને મળે અને પ્રશ્ન કર્યો છે કે અનંત વાર યોગ થયો તો કેમ અમને જ્ઞાન પ્રાપ્ત ન થયું? તો કે તે તારો પક્ષ છોડ્યો. હવે જ્યારે તું તારો પક્ષ, એટલે મન, માન, મત, સ્વચ્છંદ, અનુમાન, આગ્રહ જે કંઈ છે એ છોડીશ, અને સદગુરુનો ધાતુ એટલે મૂળ સ્વરૂપ. તો કે કોણ ઓળખે એવો પ્રશ્ન કર્યો. તો કૃપાળુદેવે જવાબ આપ્યો છે, કોણ ઓળખે? મુમુક્ષુના નેત્રમાં. કોઈ બીજો નહીં ઓળખી શકે. શિષ્ય જો મુમુક્ષુ ન હોય તો એ ગુરુને ઓળખી શકે નહીં. અને પછી પાછો બોલતો ફરે કે મને સદગુરુ મળ્યા છે. પણ સદગુરુ મળ્યા છે, તારા હાથમાં હીરો છે કે કાચ, એ તે કેવી રીતે નક્કી કર્યું? તને તો ઓળખાણ નથી હીરાની, તને મણી અને કાચમાં કઈ ભેદ લાગતો નથી. તો તું કે મારી પાસે મણી છે, તો કાચના કટકા છાતી બાંધીને જિંદગીભર ફરી વળે તો છેલ્લે જ્ઞાન થાય ત્યારે ખબર પડે કે ઓહો, જેને હું રત્ન માનતો તો મહામૂલ્યવાન, એ તો કાચના ટુકડા. કૃપાળુદેવ દાખલો આપ્યો છે ઉપદેશ સાહેબ. એટલે બાપ મરી ગયો ત્યારે કીધું તું કે જો મેં મારી સંપત્તિ કાંઈ નથી, બિચારો કાંઈ નહોતો, કંઈક ડબ્બીમાં પડ્યા છે રત્નો, જરા એ રાખજો, અને એવું સ્થિતિ આવે તો મારા ભાઈબંધ પાસે જજો. અને ખાવાના માંધા પડ્યા ત્યારે માએ કીધું દીકરાને જા આવે ડબલો લઈને વેચી આવો. ઓલાને કે કેમ, તો કે ખાવા નથી. તો કે તું કાલથી મારે ત્યાં આવજે, પૈસા લઈ જાય જેવો એટલા. આ ડબલો રાખી મૂક્યા અને ઝવેરી હતો એટલે બધું એને બરાબર ટ્રેનિંગ આપી. છોકરો બરાબર તૈયાર થયો, પરિપક્વ થયો. એટલે કે બેટા અત્યારે બજાર સારું છે, ચાલ હવે આપણે તારા બાપે આપેલી સંપત્તિ વેચી નાખીને તું પણ કંઈક હવે ધંધો કર, તું હોશિયાર થઈ ગયો છું. અને છોકરાએ ડબલો ખોલ્યો, જેવો જોયો એવો ઘા કરીને ફેંકી દીધો. જિંદગીભર સુધી છાતીએ બાંધ્યું છે, કાચના ટુકડા છે, મને સદગુરુ મળી ગયો છે, એ સમજવું આકરું છે. તારી મુમુક્ષુતા ન હોય તો તને ન પકડાય, ખોટી પકડાશે. અહીંયા કહ્યું છે સદગુરુ તો નિષ્પક્ષ છે, પ્રેમનો સાગર છે. ટ્યુનિંગ કેમ થતું નથી, પક્ષ કેમ છૂટતા નથી? ઉદાહરણ કેવું આપ્યું છે, પરણ્યાને કેટલા વર્ષ થયા, તો કે ટ્યુનિંગ નથી હજી અમારા વચ્ચે, અમારા વચ્ચે ટ્યુનિંગ નથી. કે છે પાર્ટીમાં જવું છે, હું કહું છું મંદિરે જવું છે, કે ઇડલી ખાવી છે, હું કહું છું ઢોસા ખાવા છે, અને આમ નામ જિંદગી પૂરી થાય છે, અને છેલ્લે સુધી ટ્યુનિંગ વિના જ. આ સંસાર છે, આ સંસાર છે, એમાં એ જ હોય, એમાં બીજું કાંઈ હોય જ નહીં. બહુ ટ્યુનિંગ થાય એ પણ સમજી લઉં કે કોઈ શુભ કર્મનો ઉદય છે એટલે થયું છે ટ્યુનિંગ. એને કંઈ પોતાની મહત્તા માની લેવાની જરૂર નથી. સરસ કહે છે, જગતમાં આવા સદગુરુ જેવા પુરુષ તો બહુ ઓછા મળે છે. એ પોતાના પક્ષની પાળ તોડે તો જ આવા નિરીહ ચમત્કારિક, જેને કહીએ અલૌકિક, જેને કહીએ લોકો તરફ, એવા ગુરુની પ્રાપ્તિ થાય. તો પરમ કૃપાળુ દેવે બે પક્ષની વાત કરી. કયા કયા પક્ષ? એક ક્રિયા જળ અને બીજો શુષ્ક જ્ઞાની. આ બે પક્ષની અંદર અત્યારે જગતના જીવોનું વિભાજન કૃપાળુદેવે કર્યું. જગતના જીવોનું નહીં પણ આત્માર્થી જીવોનું, સાધક જીવોનું. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે હોય, કોની વિભાજન કર્યું? સાધકનું. એમાં જેને કોઈ આત્મા સાથે સંબંધ નથી એનું આત્મસિદ્ધિમાં કોઈ સ્થાન જ નથી. જગતના જીવો, સંસારી જીવો, ભવાભિનંદી જીવો, એને માટે થઈને કોઈ પ્રભુએ વાત લખી જ નથી. માત્ર બે વિભાગ છે, આત્માર્થીના અને માને માર્ગ મોક્ષનો. મોક્ષનો માના માર્ગ માનીને જે પ્રવર્તન કરે છે એને માટેની વાત કરી છે. તો કે જે બે છે, હવે એને આત્મામાં જવાની એક અવસ્થા છે એ એને પ્રાપ્ત થતી નથી. કારણ શું છે? તો કે કોઈ પણ એક પક્ષ શુષ્ક જ્ઞાનનો અથવા ક્રિયાજળનો એ સાધકને અટકાવશે. સાધકનું આ અંતરાય છે, આ એનો અવરોધ છે, એ અટકાવશે. એટલે કે છે તાલમેલ ગુરુ સાથે થવા દેશે નહીં. સદગુરુની સાથે તાલબદ્ધતા, લયબદ્ધતા મેળવવી એ શિષ્યની સાધના છે. હજી પેલી સાધના ખ્યાલ ન આવે. પેલી કઈ છે? પેલી એવી મુમુક્ષુતાને કે જેથી સદગુરુ ઓળખાય. ઓળખાણ ન થયું અને બીજા સાથે તાલમેલ કરે તો એ સદગુરુ મળે તો. તો હવે તમે વાત કરી, શરૂઆત કરવી હોય તો પેલા સદગુરુને શોધવા, પેલા મુમુક્ષુતા જોઈએ, પેલા મુમુક્ષુતા જોઈએ. વાંધો ગુરુનો નથી, શિષ્યનો છે. આ સમસ્યા શિષ્યના પક્ષે છે, ગુરુના પક્ષે નથી. એ પછીની વાત છે, એ સેકન્ડ સ્ટેજ થયું. પણ એટલે પેલું સ્ટેજ, હા એ સમજો કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. હવે આપણે પ્રશ્ન ઉભો કર્યો છે આખો, કે ગુરુનો પ્રશ્ન છે, સદગુરુ મેળવવાનો પ્રશ્ન છે. એ પ્રશ્ન કર્યો છે કે સદગુરુ અને કૃપાળુદેવે પણ સૌભાગભાઈને કહ્યું છે કે કેમ ઓળખાતા નથી, અને સૌભાગભાઈએ જવાબ લખ્યો છે. તો નિરપક્ષ થયા નથી, પોતાનો પક્ષ છોડીને જો સદગુરુનું ઓળખાણ કરે તો થાય, નહીં તો નહીં થાય. જે જાણકારું આવ્યું ને એ જાણકારીપણા સાથે આપણા જ્ઞાન સાથે આપણો અહમ જોડાઈ જાય છે, જાણે અજાણે અનાદિના સંસ્કાર છે, હુંપણાની માન્યતા છે, એ ભાવ દ્રઢ છે, અહમ ભાવ. એટલે થોડું જાણપણું છે એની સાથે અહમ જોડાય છે, એટલે આગ્રહ બંધાય છે, સ્વચ્છંદનો સૂક્ષ્મ પ્રકાર ત્યાં ઉપસ્થિત થાય છે. એટલે આ બે ભાગ કીધા કે જે કંઈ સમસ્યા છે શિષ્યની છે, શિષ્યના પક્ષે છે પરમાર્થ માર્ગની અંદર. ભાઈ તું મુમુક્ષુ હોઈશ તો તને સદગુરુ ઓળખાશે, મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લેશે. અને એકવાર એને મહાત્માને ઓળખા અને પોતે મુમુક્ષુ છે તો ટ્યુનિંગ કરતા વાર નહીં લાગે. એને ટ્યુનિંગનો પ્રોબ્લેમ હોય, મુમુક્ષુને ટ્યુનિંગનો પ્રોબ્લેમ જ નથી. જેને ગુરુ મેળવીને દીકરાના નામ પડાવવા છે કે ધંધાનું મુહૂર્ત ગોતાવવું છે એને માટે પ્રશ્ન છે. આને ક્યાં પ્રશ્ન હતો? કેમ કે આ મુમુક્ષુ કોણ છે? કામ એક આત્માર્થનો, બીજો નહીં મન રોગ. એને ઓળખી લીધા પછી એની પાસેથી એને શું જોઈએ છે? આત્મ જ જોઈએ છે, શુદ્ધ સંકેત જ જોઈએ છે. તો શિષ્યનો પ્રશ્ન છે આખો માર્ગની અંદર. ગુરુ વિના માર્ગ નહીં, પણ શિષ્ય વિના ગુરુ નહીં. સાચું શિષ્ય તો સદગુરુ મળ્યા કે નહીં એ પ્રોબ્લેમ છે. તો કે જે અનંતવાર મળ્યા છે એ કૃપાળુ દેવે આત્મસિદ્ધિના નવમી ગાથાના વિવરણમાં કીધું છે કે એ ભલા માણસ, હજી કહું છું તારા પક્ષે સમસ્યા છે, ગુરુના પક્ષે નથી. અને આપણે લઈ બેઠા છે ક્યાં સાચા ગુરુ હતા. હવે ક્યાં સાચા ગુરુ હતા નહીં, તું ક્યાં સાચો હતો, તું તો મળશે જ. કારણ શું કે જ્ઞાની પ્રત્યેક કાળમાં વિદ્યમાન છે ને છે. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ. કૃપાળુ દેવે 887 ની અંદર પત્રમાં લખ્યું છે કે ઉત્તમ કાળમાં પણ સદગુરુની પ્રાપ્તિનો યોગ મુશ્કેલ જ હતો. તો આ કાળમાં મુશ્કેલ હોય એમાં નવું નથી. પણ જો મુમુક્ષુતા છે, રાત દિવસ પરમાર્થનું ચિંતન છે, તો એને સરળ છે, એને પ્રાપ્તિનો યોગ સરળ છે. કોને માટે? આ કાળમાં મુમુક્ષુતા. તો પ્રશ્ન ક્યાં છે? શિષ્યના પ્રશ્ને છે કે ગુરુના પ્રશ્ને છે? કયા પક્ષે છે? શિષ્યના પક્ષે છે. આખી આત્મસિદ્ધિ આપી છે એ ગુરુના પક્ષે નથી આપી. વિચારવા ગુરુઓને એટલા માટે આત્મસિદ્ધિ નથી લખી કે ગુરુઓને મોક્ષ માર્ગની ખબર નથી, એના માટે કૃપાળુ કહે છે મેં આત્મસિદ્ધિ લખતા જ નથી. વિચારવા આત્માર્થી, અને આત્માર્થી છે શિષ્ય છે. અને એને બે ભાગમાં વિભાજિત છે, એના પક્ષના બે ભાગ કીધા છે. એક એક શુષ્ક જ્ઞાનીનો છે અને બીજો એનો ક્રિયા જડતાનો છે. ક્રિયા જડતાની અંદર આ વ્યવહારની અંદર ગચ્છ મધ સંઘ સાગર જે કંઈ કુળધર્મ વગેરે મળ્યો છે એની અંદર જે બધી ક્રિયાઓ ચાલે છે એ યાંત્રિક ઓઘ સંજ્ઞા એ ગતાનુગતિક આ ખરા કરે છે. પણ એની અંદર એને જે કંઈ છે કે અંતર્ભેદ થતો નથી. અંતર્ભેદ એ પોતાનો અંતર્ભેદમાં પોતાના આત્માને જે પ્રાપ્ત સ્વરૂપ પ્રાપ્ત કરવું છે અને એના આવરણ તૂટતા નથી, કષાયોની મલિનતા તૂટતી નથી, રાગ મોડો પડતો નથી, વિષયોની વાસના મંદ થતી નથી, લોભની તૃષ્ણા ઓછી થતી નથી, હજી ધન તૃષ્ણા, માન તૃષ્ણા, પદ તૃષ્ણા, વિતેષણા, પુત્રેષણા આ બધી એવી ને એવી જાગૃત છે. બધું કરવા છતાં કેટલી ક્રિયાઓ, કેટલા તપ, આ બધું લિસ્ટ કરે તો એના જેટલી જીવનની સાધના કોઈની ન હોય. અને છતાં પણ બીજી બાજુ કે હવે તમારા અંતર કષાયોનું વિવરણ લખો તો કે એમાં એકઈ ઓછો, તસુ માત્ર ઓછું થયું, કદાચ વધ્યું હોય. કારણ કે તપમાં પણ અહમભાવ આવે તો માન કસાય જાગે, જ્ઞાનમાં પણ અહમભાવ આવે. તો આ બધું કરવા છતાં બાજી ઉલટી થઈ છે, પરિણામ વિપરીત મળે છે. ખૂબ સમજવાનું છે, શિષ્યના પક્ષે છે બધું કે બે પક્ષ એના છે. અને કાંઈ એટલું બધું જ્ઞાન થઈ જાય છે તો સમજે છે કે મારે કંઈ કરવાની, હું આત્મા સમજી લ્યો અને જે કંઈ ક્રિયા થાય છે એ આત્મા, જ્ઞાન સિવાય તો કશું કરી શકતો નથી. આ નિશ્ચય નહીંનું વાક્ય છે કે આત્મા કરોતી કેમ, અશરીરી આત્મા કરી શું શકે? તો કે ક્રિયા તો બધો ભ્રમ છે, એ કરતું જ નથી, પૂતગલ કરે છે. હવે આને કોણ સમજાવે? એકાંત એવો પકડાય છે, એવો પકડાય છે શુષ્ક જ્ઞાનીમાં અને આ એવા પાટે ચડાવી દીધી છે, લોકોને સદવ્યવહારથી તોડાવી દે છે, તૂટી જાય છે જીવ મોક્ષ. કેમ કે મોક્ષ માર્ગ છે એ સદવ્યવહાર છે. એક હોય ત્રણ પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. વ્યવહારનો નિષેધ નથી, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા, બધા જ કરવાના, છોડી નહીં દેવાના. હવે શુષ્ક જ્ઞાની છે એને પેલું જ કામ શરૂ કર્યું, સાધનો છોડવાનું, યમ નિયમ છોડવાના, સંયમ છોડવાનો, અને ચારે બાજુ આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરી અને ખાતો નથી, એ પીતો નથી, એ કંઈ ક્રિયા કરતો નથી, એ કંઈ કરી શકતો નથી, વગેરે વગેરે વગેરે. આ શુષ્ક જ્ઞાનની એક અપેક્ષાએ એક અંશથી એ કંઈ ખોટું છે એવું નથી, પણ દૂર નહીં છે એ શું નહીં નથી, અપેક્ષાએ નથી, એકાંતે છે. અને એકાંતે છે એટલે મિથ્યાત્વ છે, દૂર નહીં છે, એ તારો મિથ્યા આગ્રહ છે. અને કૃપાળુ દેવે એ વાતને એની હાથનોંધમાં લખી છે કે કોઈ કારણથી એને બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ શંકા ન થાય. આ હાથનોંધમાં લખ્યું છે કે આ સાચું જ્ઞાન છે કે મારો આત્મા આવો છે, શુદ્ધ ચૈતન્ય છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, છતાં કોઈ કારણથી તેને બંધ દશા વર્તે છે, પરિભ્રમણ દશા વર્તે છે, એ એના શુદ્ધ સ્વરૂપમાં નથી. એ વિષય કસાયથી રંજિત થયેલો છે, એ સંસારનું આવાગમન કરે છે જે એનો સ્વભાવ નથી, એ દુઃખનો અનુભવ કરે છે એ સુખનો સાગર હોવા છતાં, તો કોઈ કારણ છે અને કારણને ટાળ્યા વિના એ પોતાના નિજ સ્વરૂપને નિજ પદની પ્રાપ્તિ કરી શકે નહીં. તો આખી વાત શિષ્યના પક્ષે આવીને ઊભી રહી ગઈ. તો કે જે આ બે છે, રાત દિવસ ગુરુની સેવા કરો, પણ ટ્યુનિંગ ન હોય તો, તાલમેલ ન હોય તો. અહીંયા અપેક્ષા એ છે કે એને સદગુરુ મળ્યા પછીની વાત છે, સદગુરુ ન હોય તો અસદગુરુ સાથે તાલમેલ કરતા જરાય વાર લાગે નહીં. અને કેટલાય તો એવા હોશિયાર હોય કે જે ગુરુ હોય ને અહીંયા ગોઠવાઈ જાય, એટલા પાવરધા સંસારના ખેલાડી. એને એકેય ગુરુ સાથે વાંધો, બધા ગુરુને એમ કે આપની આજ્ઞાથી હું કરું છું, આપ કહો છો એટલે જ બધું કરું છું, મારે કાંઈ ઈચ્છા નથી મારી તો, પણ માત્ર આપ કહો છો. એટલો દંભ, એટલો અહંકાર અને એટલું જૂઠાણું હાડો હાડની અંદર હોય, એ તો ગુરુથી ચડિયાતો હોય, એને અસદગુરુ સાથે તાલમેલ ટ્યુનિંગ એનું ન થયું બને, આપણને છતરાવી દઈએ, આપણને એમ થાય કે આ તો એનો પરમ શિષ્ય છે, પણ જે ગુરુ આવે એનો પરમ શિષ્ય છે એ તો, અને ગુરુ છેતરાઈ જાય. શક્યતા તો એવી બને કે ગુરુ છેતરાઈ જાય. તો કે છે કે આ ઉભય મિલ્યા શિષ્ય પક્ષની પાળ તોડવી પડશે. અવરોધ શિષ્યના પક્ષે છે, સદગુરુના પક્ષે કોઈ અવરોધ નથી. તીર્થંકર પરમાત્માના શાસનમાં સદગુરુની જે પરંપરા છે પંચ પરમેષ્ઠીની અંદર, કૃપાળુ દેવે 837માં કહ્યું કે એવા સર્વવીરથી છઠ્ઠા ગુણસ્થાનકે સ્થિત એવા સદગુરુના લક્ષણ અમે તમને કહ્યા છે, હવે તમે તમારી રીતે જે કંઈ ખતવણી કરવી એ કરો. અમારી વાત સ્પષ્ટ છે કે સદગુરુ એ વિતરાગની પરંપરામાં પંચ પરમેષ્ઠીમાં જેનું સ્થાન છે એવો સર્વવીરથી એ સદગુરુ છે. તો કે છે સદગુરુના પક્ષે કોઈ અવરોધ નથી, શિષ્યના પક્ષે છે. જો આ બે ભેગા થાય, જો સંધિ થાય, એટલે જીવને મુમુક્ષુતા આવે અને એને સદગુરુનો યોગ થાય, તો પરિણામ શું આવે? પામે તે પરમાર્થને. નવમી ગાથાની વિવરણ ચાલે છે, એ પરમાર્થને પામે. ત્યાં સુધી ગમે એટલા ગુરુ મળે અને ગમે એટલા શિષ્યો ભેગા થાય, બધું થાય, પણ કોઈ પરમાર્થને પામે નહીં. આ પ્રશ્ન કૃપાળુ દેવે નવમી ગાથામાં વિવરણ આપ્યો કે પૂર્વે અનંતવાર યોગ થયો છે એવું તમે કહો છો, છતાં કેમ અમને આ ન પ્રાપ્ત થયું? એનો જવાબ આપ્યો કે પરમાર્થને પાયમાં એટલા માટે નહીં કે પક્ષ છોડ્યો નથી, અને હવે જો છોડી દઈ નિજ પક્ષ, ત્યાગી દઈ નિજ પક્ષ, તો એનું પરિણામ પામે તે પરમાર્થ. અને પરમાર્થનો અર્થ પાછો આપણે આપણી રીતે કરતા હોય એ ન ચાલે. પરમાર્થ પામે એટલે શું? ચોથું ચરણ, નિજ પદનો લે લક્ષ. આ પરમાર્થ છે, પોતાના પદની પ્રાપ્તિ સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની, એ સિવાય કોઈ વાત પરમાર્થ નથી. પરમ અર્થ, અર્થ પુરુષાર્થ, એમાં પરમ પુરુષાર્થ તો પરમ અર્થ કયો? તો કે પોતાનું સ્વરૂપ, નિજ પદની પ્રાપ્તિ, એ પરમાર્થ. હવે પરમાર્થમાં આપણે ગડબડ કરીએ, કોઈ શુભ ગતિને પરમાર્થ ગણે, કોઈ સુગતિમાં જવાના વાતને પરમાર્થ ગણે, કોઈ એમ કે અમે મહાવિદ્યમાં જશું અને પછી અહીંયા ફરશું, અહીંયા કાગડા કૂતરા છે હો ભાઈ મહાવિદ્યમાં. તો આવી રીતનું જુદું 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 જુદું. કૃપાળુદેવ ક્યાંય આપણને આપણા ચાન્સ ઉપર રહેવા દેવા માંગતા નથી. આ પુરુષની વિશેષતા તો જુઓ, શરૂઆત કરી છે કે સેવે સદગુરુ ચરણને, સદગુરુના ચરણ સેવજે તું મુમુક્ષુ થયા પછી, અને સદગુરુના ચરણ સેવજે તો એની શરત કરજે કે તારે એની પાસેથી જો મેળવો ચોક્કસ મળશે. સદગુરુનો યોગ કદી નિષ્ફળ થાય જ નહીં, જાય જ નહીં, કારણ જો તે તારો પક્ષ છોડ્યો હશે તો. જો નિષ્ફળ ગયો હોય તો અવરોધ ગુરુના પક્ષે નથી, શિષ્યના પક્ષે છે. જરૂર તે કોઈને કોઈ પ્રકારે તારા સ્વચ્છંદને રાખ્યો છે, માટે તને આ યોગ સફળ થયો નથી. પૂર્વે પણ અનંતવાર નિષ્ફળ ગયો છે, એનું કારણ આ છે. તે સદગુરુને નિષ્ફળ કર્યા છે એમ નહીં, તે અનંતા તીર્થંકરોને પણ નિષ્ફળ કર્યા છે. આ જીવે તીર્થંકરોના સાનિધ્યમાં આવીને પણ એને નિષ્ફળ ઠરાવ્યા છે કે લ્યો તીર્થંકરના સાનિધ્યમાં હતા તો અમારો મોક્ષ ન થયો ને, તો નિષ્ફળતા આપણી કે તીર્થંકરની? શિષ્યના પક્ષે છે કે ન કર્યા, એનો જવાબ આપ્યો છે નવમી ગાથામાં. પ્રશ્નો ઘણા ઉભા થયા છે એટલે કે છે, ભાઈ તો શું થાય, લાભ શું થાય અમે અમારો પક્ષ છોડીને સદગુરુની પાસે જઈએ તો? અત્યાર સુધી પક્ષ રાખીને ગયા, અમે નક્કી કર્યું કે આ જ પ્રકારનો મોક્ષ, આ જ પ્રકારની મુક્તિ. અમારા મગજમાં મુક્તિની કલ્પના બહુ સરસ હતી, આત્માની કલ્પના પણ બહુ સરસ હતી, પણ કે છે ના, એ તારી કલ્પના પ્રમાણે નહીં, તારો પક્ષ છોડીને જા, અને જા તો તને મળ્યા વિના રહે નહીં. સાહેબ શું મળશે? તો તું પરમાર્થને પામીશ. પણ પરમાર્થ એટલે શું? તો કે નિજ પદનો લે. કયું પદ? નિજ એટલે સમજાય છે પોતાનું. તું તારા પદને પામીશ, અને નિજ પદ જીન પદ એક હતા, ભેદભાવ નહીં કહી, લક્ષ થવાને તેહનું કયા શાસ્ત્ર સુખદાય. જુઓ આ આ સદગુરુની વાણીની આ ચમત્કૃતિ, કે તારું પદ અને જીનનું પદ એ બે પદ વચ્ચે કોઈ ગુણાત્મક તફાવત નથી, એક રૂપ છે. હવે અહીંયા ન્યે શુદ્ધ નહીં આવ્યો કે નહીંથી, દ્રવ્ય દ્રષ્ટિથી, આત્મતત્વથી એનું સ્વરૂપ પ્રગટ છે, તારું અપ્રગટ છે, કોઈ ભેદભાવ નથી. પણ તને લક્ષ થવો જોઈએ. એ લક્ષ જ્યાં સુધી નહીં થાય કે આ પદ મારે પ્રાપ્ત કરવું છે, એટલે કૃપાળુદેવે એક પત્રની અંદર પ્રારંભમાં સરસ લખ્યું કે મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. કેવો ભાવ? પરમાત્માને અભેદ ભાવે નમસ્કાર. જ્યારે અભેદ ભાવ કહેવામાં આવે છે ત્યારે પરમાત્મા જેવું તારું શુદ્ધ વ્યક્ત સ્વરૂપ છે એવું જ મારું છે, અને એ લેવા માટે થઈને હું આજે તારી પાસે આવ્યો છું. આવા ભાવને એટલે લક્ષ બાંધે છે કે આવા શુદ્ધ પદનું લક્ષ, આ મારું પદ શુદ્ધ થઈ શકે એમ છે, મારું પદ પણ પરમાત્મા સ્વરૂપ જેવું થઈ શકે એમ છે, તારા અવલંબનથી, તારા આશ્રયથી. કાલે જેમ આવ્યું, આશ્રય કરવો તો શ્રીમદ, તે શ્રીમદ વિતરાગ ભગવંત અને તેના શાશ્વત ધર્મનો, એ આશ્રય સદૈવ કર્તવ્ય છે. તો અહીંયા એ વાત મૂકી છે કે જો આવા દુરાગ્રહમાં પડી ગયો હોત, કાં તો ક્રિયાના દુરાગ્રહમાં અને કાં શુષ્ક જ્ઞાનના દુરાગ્રહમાં, તો કે છે એ જીવને કાં જડ થાત, શુષ્ક જ્ઞાની થાત, કાં ક્રિયા જડ થાત, આત્મસાધનામાં જીવ ન જોડાત અને પરમાર્થને પણ પામત નહીં. આ વાત સરસ અહીંયા મૂકી અને છેલ્લે વાત મૂકે છે કે સાહેબ સદગુરુને ઓળખ્યા નથી એનું ઓળખાણ બહુ મુશ્કેલ છે. કૃપાળુ દેવને માટે યા સરસ મુનિશ્રી કહે છે સદગુરુ માટે કે સદગુરુ અલૌકિક છે, એમને ઓળખવાનું કોઈ સાધન જ નથી. તમારા બાહ્ય કોઈ માપદંડ આપણા સંસારીઓના આપણી પાસેના જે કંઈ માપદંડ છે એ સદગુરુને ઓળખવા માટે હંમેશા ટૂંકા જ પડે. એટલે દાખલો આપ્યો છે એનો કૃષ્ણ પરમાત્માનો કે કૃષ્ણ પરમાત્મા ઝઘડા કરતા હતા બાળપણની અંદર, તો જશોદા માતા દોરડું લઈને આવે અને એને બાંધવા જાય તો દોરડું ચાર અંગ ટૂંક, બીજું લઈ આવે ઘરમાંથી તો પાછું, ત્રીજું લઈ આવે તો દોરડું ચાર આંગળ. આવી ભાગવતમાં કથા બહુ સરસ આવે છે. કૃષ્ણ પરમાત્માએ કીધું કે માં ગમે એટલા પ્રયત્ન કરીશ તું પણ છેવટે તારું દોરડું ચાર આંગળ ટૂંકવું પડશે. એમ સદગુરુને માપવાનો આપણો ગજ હંમેશા ચાર આંગળ ટૂંકો પડવાનો, પડવાનો ને પડવાનો. ક્યાં સુધી? જ્યાં સુધી પક્ષ છેડો નથી ત્યાં સુધી. દરેક બાબતમાં આપણો પક્ષ છે, આપણી માન્યતા છે, આપણો મત છે. ગુરુ કેવો હોવો જોઈએ, એની સાધના કેવી હોવી જોઈએ, આ કેવા હોવો જોઈએ, આ કેવા હોવો જોઈએ, તારો મત છે ને. પ્રશ્ન તારો મત ઉપર નથી, પેલા તારી મુમુક્ષુતા છે. પ્રારંભ ક્યાંથી કરવો સાહેબ? એમાં શું ખોટું? અમે બધું વાંચ્યું છે એટલે કહી છે કે આ બધું આમ છે, ત્યાગ હોવો જોઈએ, આવવું જોઈએ, તે હોવું જોઈએ. આ તો નથી, એ બરોબર છે, બધું નથી. અવરોધ ક્યાં છે? તું સદગુરુ પક્ષે શોધખોળ કરીશ, માં તારા પક્ષે સદગુરુ મળવા સહેલા છે પણ સુશિષ્ય થવું કઠિન છે. અને કૃપાળુ દેવની ભાષામાં મુમુક્ષુ થવું કઠિન છે. મોક્ષ મેળવવો સહેલો છે, મોક્ષ મેળવવો સહેલો છે પણ મુમુક્ષુતા દુર્લભ છે. મુમુક્ષુતા મળે તો મોક્ષનો દાતા ગમે ત્યાંથી તારી સામે ઊભો આવી રહેશે, લઈને આવશે તને. પણ મુમુક્ષુતા જોશે એટલે એક પત્રમાં લખ્યું છે કે આને મુમુક્ષુતાનો અંશ પણ પ્રગટ્યો નથી, જો પ્રગટ્યો હોત તો આ દશા ન આવત. આગળનો એક પત્ર છે કે જેમાં લખ્યું છે કે એને મુમુક્ષુતા તો નહીં પણ એનો એક અંશ પણ પ્રગટ્યો નથી. આપણા પક્ષે વાત ચાલે છે, આખી આત્મસિદ્ધિ શિષ્યના પક્ષે છે, મુમુક્ષુના પક્ષે છે. એને બે ભાગ પાડ્યા છે, આત્માર્થીના પાડ્યા છે, જે આત્મ અર્થે જ પ્રયત્ન કરે છે, જે બધા જ ધર્મની ક્રિયાકલાપ કરે છે. આત્મ આપણે ધર્મ કરવો છે, આપણે ધર્મ કરવો છે, એના પક્ષે આખી આત્મસિદ્ધિ છે કે જગતના જીવો ક્યાં રોકાયા છે, ક્યાં મૂંઝાયા છે અને એનું કારણ શું છે. એના કારણની અંદર એને આપી છે, એમાં નવમી ગાથા અદ્ભુત કીધી છે કે તને પેલા નિજપદનો લક્ષ તો થવો જોઈએ, પછી તું બાકી એના સાધન શોધવા નીકળજે, સાધના પછી સાચી થશે. તો અહીંયા કહ્યું છે કે તારો આ દોરડું ક્યારે સદગુરુને માપવામાં તારો આંખ, તારી ફૂટપટ્ટી, તારો ગજ ટૂંકો પડશે પણ યથાર્થ ક્યારે થશે? તો કે સાહેબ તો સદગુરુને ઓળખે કોણ? અમારું દોરડું જો હંમેશા ટૂંકું પડવાનું હોય તો મુમુક્ષુતા, તારા નેત્રો જો મુમુક્ષુતાના હોય તો મહાત્માને ઓળખે, નો ટૂંકો પડે. સમજાયું ને? હા બરાબર. એનો નિર્ણય બુદ્ધિથી ન થાય તો મુમુક્ષુતાના લક્ષણ કયા છે? એના લક્ષણમાં કહ્યું છે, એની ભૂમિકા આપી, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થીના જે લક્ષણો છે, મતાર્થીના 10 ગાથાઓ આપી, પછી આત્માર્થીની 9 ગાથાઓ આપી કે આપણામાં મુમુક્ષુતા છે કે નહીં એ કેવી રીતે ઓળખવી? બહુ સરસ પ્રશ્ન છે કે મુમુક્ષુ થયા પછી તમે મહાત્માને ઓળખી લેશો, ચાલો અમારો માર્ગ નિષ્કંટક થઈ ગયો, એકવાર મુમુક્ષુ થયો એટલે તું મોક્ષના માર્ગે પહોંચી ગયો, કેમ કે તને નિજ પદનો લક્ષ થયો, તને મહાત્માની ઓળખાણ થઈ, તને સદગુરુની ઓળખાણ થઈ. બરોબર છે, હવે તારા માર્ગમાં તને કોઈ રોકી શકે એમ નથી. પલ્લોને પકડે કોઈ, કબીર સાહેબ કહે છે એની ભાષામાં કે એકવાર તું જાગ તો સદગુરુ તારી પાછળ રહી જાય અને રહે છે. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા સદ મસ્ત પણ વિનય કરે ભગવાન. અરે આ માર્ગ અદ્ભુત વિતરાગનો માર્ગ છે, આની કોઈ મહત્તા ગાઈ ગાઈ શકાય એમ નથી. સદગુરુ પણ રહી જાય છદમસ્ત અવસ્થામાં અને શિષ્ય ભગવાન થઈ જાય. ક્યારે એક વાર એનામાં મુમુક્ષુતા આવી ગઈ છે, નિજ પદનો લક્ષ્ય બંધાઈ ગયો છે, તો નિજ પદની પ્રાપ્તિ કરી એણે ભગવાન થયું એટલે શું થયું? નિજ પદની પ્રાપ્તિ કરી, પૂર્ણ પદની પ્રાપ્તિ કરી. તો આપણી મુમુક્ષુતા માટે એક તો આત્મસિદ્ધિની નવ ગાથાઓ, આત્માર્થીના લક્ષણ, એમાં એક લક્ષણ છે કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. પેલા પરમાર્થનો પંથ તો એક જ હોવો જોઈએ અને એ પંથ તરફ લઈ જાય એવો જે વ્યવહાર હોય મને માન્ય છે એમ એના મગજમાં છે. વ્યવહારનો લોપ કરવો છે એમ કરીને ગયો નથી, આ એની ધારણા પહેલું એની ભૂમિકા છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં બનારો. પોતાની મુમુક્ષુતાને માપવી છે તો કે હવેના લક્ષણ લેજે, કશાયની ઉપશાંતતા. કશાયો તો આપણી સાથે વણાયેલા છે, ક્રોધ માન માયા લોભ એના પ્રકાર પેટા પ્રકાર, એના સ્થૂળ ભાવ સૂક્ષ્મ આ બધો. પોતાના કસાયને પોતા સિવાય કોણ જાણી શકે? દંભ થાય, ક્રોધ હોય તો પણ દંભ કર્યા કે નહીં? ગમે એટલો ગુસ્સો આવતો હોય તો વેપારી ગ્રાહક લાખનું હોય તો એ ગુસ્સો વ્યક્ત કરે ખરો? આપણું મીઠું ગ્રાહક હોય, 12 મહિને આપણે એની આગળથી 50 લાખનું કામકાજ કરાવ હોય તો એ 2 શબ્દ કદાચ બોલી ગયો આપણે ટેબલ ઉપર તો આપણે ગુસ્સો વ્યક્ત કરીએ ખરા? કેટલા હોશિયાર છે એ. પછી દીકરીનું સગપણ કરવું છે અને ગમે તેવા આવ્યા આપણે આંગણે, લક્ષ્ય છે કે જો પાડું પડી જાય મેળ પડે તો સારું, પછી એના શબ્દો ઉપર ધ્યાન જાય છે, એના વ્યવહાર ઉપર ધ્યાન જાય છે? કાંઈ ન જાય. આવડે છે આપણને કસાઈને, આપણો કસાઈ આપણે જ જાણી શકીએ, એ જાય પછી ખબર પડે કે આવ્યો તો નાલાયક. ચાલો ક્રોધ માન માયા લોભ, આ માન કસાઈ, મારે કાંઈ ન જોયું, કાંઈ નહીં હો ભાઈ, નહીં કરતા, પણ છતાં અંદરમાં મીઠાશ કે થાય તો સારું, ન થાય તો એને હોદરી ન વળે. પછી એમ કે તમે બધું કર્યું બરાબર, તમને હજી બરાબર આવડ્યું નહીં. શું આવડ્યું નહીં? અમારું માન તો રહી ગયું. આ પોતાનું માન પોતે જાણે કોણ જાણી શકે? કહ્યું છે કે બધું જાણે, પણ ખરેખર તો કૃપાળુ દેવે કહ્યું છે કે પોતાની વાત તો પોતે જ જાણે. એટલે 537માં કહ્યું છે કે પોતાથી ગુપ્ત રહેવું એ પોતાને કેવી રીતે સંભવે? જીવ પોતાથી ગુપ્ત કદી રહી શકે નહીં. તો માન કસાઈની સૂક્ષ્મ ભાવના મારામાં છે, લોભ કસાઈ મારામાં છે. કોઈ વસ્તુ સરસ જોઈ, વખાણ કર્યા, પ્રશંસક કર્યા, તમારે ઘરે બહુ સારું, પણ મનમાં ભાવ એવા છે કે મને મળે તો સારું, એ જો કદાચ સલાહ કરે કે રાખો તમે તોય સારું, અથવા એ કે હું મેળવી આપીશ, અંદરથી સૂક્ષ્મ રતિભાવ ઉત્પન્ન થઈ ગયો, કસાઈનો કીડો ઉત્પન્ન થઈ ગયો છે. હવે અહીંયાથી લેવો તો કે છે, પછી પશ્ચિમની સંસ્કૃતિ બહુ સરસ, કે તને જેવો ભાવ થયો એટલે બાઈ બોરો ઓર સ્ટીલ કાં તો ખરીદી લે, તારી તાકાત ન હોય તો ચોરી કર, પેલા ઊંચીનું લે, બાઈ બોરો ઓર સ્ટીલ, લોન લે, પૈસા કોકને માગીને લે, પણ વસ્તુ લે, ભોગવ, અને નહીં તો પછી ચોરી કરીને પણ ભોગવ, દેવું કરીને પણ ગીપી. પણ અહીંયા એને આ ભાવ થયો છે, સૂક્ષ્મ કસાયો છે. એક કસાયો નો કસાયના રૂપમાં આવે, ક્ષેત્રે હાસ્ય શોક રતિ અરતિ ભય દુગંછા અને વેદ, આ સૂક્ષ્મ કસાય છે. કસાય પ્રગટ થયો નથી, શરીરના અંગોપાંગ ઉપર હજુ આવ્યો નથી, પણ એની છાયા એની જાણ શરૂ થઈ ગઈ છે. એ આ સદગુરુને પકડતા આવડે. સદગુરુ આપણા ચહેરાની રેખાઓ ઓળખી લે કે આનામાં રતિભાવ થયો અરતિભાવ થયો, આનામાં શોકની લાગણી છે, ભયની લાગણી છે, આનામાં અણગમો છે, તિરસ્કારનો ભાવ છે, દુગંછા છે, અથવા આનામાં વેદ જાગૃત થયો છે, વિકાર છે. આંખ ઉપરથી વિકારી પકડાઈ જાય એ વિકાર છે, અને આંખમાં નિર્દોષતા નથી. પણ એ બધા નો કસાઈ કીધા છે જૈન દર્શનમાં, અને નો કસાય એવો અનુભવી હોય એ નો કસાઈને પકડી લે. વ્યવહાર જગતમાં પણ કહ્યું છે કે સતી સ્ત્રી કામી પુરુષને ઓળખી લે, ગમે એવા વેશ ભજવા હોય ભજવે, પણ સતીના લક્ષ્મી લક્ષની બહાર કામી પુરુષ પુરુષ દગો ખાય, ધોખો ખાઈ શકે છે, સ્ત્રી કદી આમાં દગો ખાઈ શકતી નથી. જો એ સ્ત્રી પોતે મનથી પવિત્ર હોય તો ઓળખી લે છે. એમ અહીંયા સદગુરુ આવા શિષ્યને ઓળખી લે છે. આત્માર્થીના મુમુક્ષુ આપણે જાણવું છે કે આપણી મુમુક્ષુતાનું લક્ષણ શું, તો કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. જ્યારે સદગુરુ પાસે જાય છે અથવા જવાનો પ્રયત્ન કરે છે, કયા હેતુથી જાય છે? મોક્ષની અભિલાષાથી જાય છે કે કોઈ આ પુરુષ છે, સાંભળ્યું છે, આની પાસેથી મને મારા પદનો મને લક્ષ થયો છે, એનો માર્ગ મળશે, સ્વરૂપની પ્રાપ્તિ થશે. જે અરૂપી સ્વરૂપ છે, અદ્રશ્ય છે, અજ્ઞાત છે, જેનો મને ક્યાંય અનુભવ થયો નથી, આવું પદની મને ઝંખના જાગી છે, કામ એક આત્માર્થનું છે, આ સિવાય મને સંસારની કોઈ બાબતની હવે પ્રીતિ નથી, આ પુરુષ પાસેથી મળશે. કહેવાય છે જ્ઞાની છે, કંઈક લોકો એની પાસેથી પામ્યા છે, એ પામેલો પુરુષ છે તો એની પાસે જશે. એ જવા માટે એની અભિલાષા ખબર પડશે કે ગયો છે, કયા હેતુથી ગયો છે. આ તો પોતાનો અહમ પોષવા જશે, અથવા અસદગુરુને દ્રઢ કરે. નિજ માના અર્થે કાજ, કૃપાળુ દેવે એકેયને છોડ્યા નથી. એક એક મુમુક્ષુને દ્રષ્ટિમાં પકડ્યા છે કે અસદગુરુ પાસે જાય છે, શું કામ જાય છે? નિજ માના અર્થે કોઈ પરમપદની પ્રાપ્તિ માટે જતા નથી, કોઈ માત્ર મોક્ષ અભિલાષા માટે જતા નથી. જાય છે તો વ્યવહારિક કંઈ ને કંઈ પ્રકારનો એનો અર્થ, વ્યવહારિક આયોજન, વ્યવહારિક કોઈ હેતુ, વ્યવહારિક ઈરાદો, એ છૂપો છે જ. વાતનું ઉપરનું આવરણ ઘણે ગમે એટલું સુષ્ટ કરે, પણ અંદર તો મલિનતા ઈરાદાની છે, વ્યવહારિક છે. એટલે પોતાનો અહમ દ્રઢ કરે, પોતાનું માન દ્રઢ કરે, એના માટે થઈને સદગુરુને ચડાવે, પૈસા આપે, કેમ કે એના નિમિત્તે આ પોતે આગળ વધે. અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. છૂટતો નથી જીવ, તો એ કહ્યું છે આપણી, એટલે માત્ર મોક્ષ અભિલાષ. અને પછી ત્રીજી વાત મૂકી છે, ભવે ખેદ, ભવનો ખેદ છે. ભવ એટલે આ જીવન છે, પરિભ્રમણ છે, જન્મ મરણ છે, આ એને ભવ કહેવાય છે. તો એનો ખેદ છે કે આ ભલે મેળો છે ભવ, પણ હવે ભવ જોઈતો નથી. યશો વિજયજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કહ્યું છે કે હવે એને ભવનો કોઈ રાગ નથી. અમૃતવેલની સજ્જામાં યશો વિજયજી મહારાજે લખ્યું છે કે હવે એને નહીં ભવ અભિલાષ રહે, એને હવે ભવ સાથે કદી એને રાગ નથી. મૃગાપુત્રના ચરિત્રમાં જેમ આવે છે કે માં હવે બીજો ભવ કરવો નથી. આ સંસાર જીવન જે છે અધૂરું છે, પૂરું છે, પૂર્ણ છે, ઘણું અનુકૂળ છે, તો પણ એનો નિશ્ચય સ્પષ્ટ છે કે ગમે તેવું છે તો પણ સંસાર છે, ભવ છે, ભવનો એને લેશ માત્ર રાગ નથી. ભવે ખેદ અને પ્રાણી, અને જેને જેને રાગ છે એવા જીવો ઉપર એને દયા વર્તે છે, કે જીવો પૂતગલના સંગે અને આ અશુભ કર્મના યોગમાં અનંત કાળ સુધી રખડી રહ્યા છે. ખરેખર છૂટવાનો માર્ગ છે, માર્ગ આપનાર પુરુષો પણ છે, પણ આના લક્ષમાં નથી. એટલે દયા આવે છે, આ દયા કહેવાય. કંઈ કોઈ નથી ખાતું, દયા આવે છે, બધા પ્રાણી મરવા પડ્યા છે, તારી આગળ યાચના કરે છે, ભૂખ્યા છે, એમ નથી. પ્રાણી દયા એટલે એની પાસે કરોડો રૂપિયા છે, પણ આ મુમુક્ષુને પણ એની દયા છે કે ઓહો આટલો સુખી પુણ્યના યોગે છે, પણ આને ખ્યાલ નથી કે અનંત સંસારના પરિભ્રમણમાં તું રખડી મળી. તો એના તરફ દયા છે, આ ભાવ દયા છે. ઓહો જગતના જીવ, આ પરિભ્રમણથી છૂટવાનો માર્ગ છે, આ દુઃખથી મુક્ત થવાનો માર્ગ છે, અને માર્ગને આપી શકે એવા પુરુષો પ્રાપ્ત છે, એનો બોધ પ્રાપ્ત છે, છતાં જગતના જીવો એ તરફ વળતા નથી. અને એને દયા છે. કરુણા હમ પાવત હૈ તુમકી, કૃપાળુ દેવ કહે છે. તુમકી એટલે શું? આપણી કરુણા. આટલું આટલું કર્યું એણે, ત્રણ ગાથા યમની એમની, અને છતાં વ સાધન બાર અનંત કયો તદપી કછુ હાથ. અરે એના હાથમાં કાંઈ ન આવ્યું, હજી કાંઈ ન આવ્યું. કરુણા કેવી છે? અમને તમારી કરુણા આવે છે. આ સૌભાગભાઈને લખે, આત્મસિદ્ધિમાં પણ લખે છે, કરુણા ઉપજે જોઈ એને કયા જીવોની કરુણા આવી? સાધક જીવની, આત્માર્થીની. કે આ બધા માને છે કે માને માર્ગ મોક્ષનો, આ બધા સમજે છે કે મમ મોક્ષ જવાના છે, અમારા ગચમાં, અમારા સંપ્રદાયમાં, અમારા ગુરુના રાહથી, અમારા આશ્રમથી, અમારા સંઘાળાથી, બસ અમને મળી ગયા છે, બસ અમે બધા મોક્ષમાં જવાના છે. આ જે માન્યતા છે કેટલા મોટા ભ્રમમાં છે, કારણ કે પરમાર્થને પાયમાં નથી, નિજ પદનો લક્ષ પણ નથી, અને માને છે કે અમે મોક્ષે જવાના છે. હવે અમારે તો કંઈ બહુ વાર નથી, અમારે તો બસ બે ચાર ભાવ છે, હવે કહી દીધું છે. કેટલા ઘોર અજ્ઞાનની અંદર, કેટલી ભ્રાંતિમાં, આ ભ્રાંતિનું સ્વરૂપ છે. આ ભ્રાંતિનું સ્વરૂપ એટલું ભયંકર છે કે ખરેખર જ્ઞાનીઓ તો પોતાના આત્મકલ્યાણ માટે જ પ્રયત્ન કરતા હોય, એને પણ છતાં સંબંધની અંદર એને કાંઈ સંબંધથી પર છે, સંઘથી પર છે, સંઘનો કોઈ મોહ નથી, પણ દયા છે. જો મોહ નથી, ભેદ કરજો મોહ દયા અને દયામાં, આ દયા છે. જરાક એને સંગ થયો છે પૂર્વના ઋણાનું બનતી, તો એને એમ થાય છે કે અરે રે આ જીવ વિતરાગ શાસનમાં આવ્યો, જૈન કુળમાં જૈનમો, પરમ કૃપાળુ દેવા વિતરાગ, પરમ વિતરાગ પુરુષના માર્ગને પામ્યો, એનો બોધ એના હાથમાં આવ્યો, છતાં આ જીવ એની દિશા બદલી શકતો નથી. આ દયા છે. આ મુમુક્ષુને દયા હોય જગતના જીવોની. ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આપણને આપણી મુમુક્ષુતા માપવા માટે પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આત્માર્થીના લક્ષણમાં એ વાત પણ સ્પષ્ટ કરી કે સદગુરુને ઓળખવા હોય તો સદગુરુના લક્ષણ, અને તારી મુમુક્ષુતાને ઓળખવી હોય તો એ મુમુક્ષુતાના લક્ષણ, ધર્મને ઓળખવો હોય તો ધર્મના લક્ષણ, અને આત્માને જાણવો હોય તો આત્માના લક્ષણ. સમતા રમતા ઉરધતા અજ્ઞાય કથા સુખ. આત્મા છે તે નિત્ય છે, છે કરતાને જે કર્મ છે, ભોગતા વળી મોક્ષપદ છે. આત્માને ઓળખ, લક્ષણથી ઓળખ. જે અરૂપી છે, જે અમૂર્ત છે, એને ઓળખવો કેવી રીતે? અદ્રશ્ય છે, ઇન્દ્રિયોથી પકડાતો નથી, ઇન્દ્રિય ગોચર નથી, બુદ્ધિ ગોચર નથી. સાહેબ તમે જેની વાત કરો છો એનો લક્ષ કેવી રીતે કરવો? તો કે લક્ષણથી ઓળખાય છે. એના લક્ષણ કીધા એક વચનામૃતમાં, ધર્મના લક્ષણ, સદગુરુના લક્ષણ, મુમુક્ષુના લક્ષણ, મોક્ષનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, અને જે છે એ પાછું એના લક્ષણથી, કે જેથી કરીને લક્ષણ હોય તો એ જીવ વિચાર કરી શકે. આત્માના લક્ષણ ન આપ્યા હોય આપણને, કાંઈ ન કીધું હોય, તો આપણે આત્માનો વિચાર કેવી રીતે કરવો? તો હું મારી કલ્પનાથી કરીશ, તમે તમારી કલ્પનાથી કરશો. તો કે છે, ના અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર, પણ વિચાર સેના ઉપર કરું? આ લક્ષણ ઉપર. મારી મુમુક્ષુતા છે કે એની સેના ઉપર હું વિચાર કરું? કોઈ કે છે ને હું કહું નથી, હું કહું છે ને કોઈ કે નથી, નિવેડો ક્યાંથી આવે? તો લક્ષણ કીધા છે. આપણને જયારે વિચાર કરીને કૃપાળુ દેવના બોધનો, ત્યારે એમ થાય કે કોઈ વાત એને એમને છોડી નથી, તમારા અનુમાન ઉપર નથી છોડી, તમારે જેમ ફાવે એમ તમે માની લ્યો એના ઉપર નહીં. આજે ઘણી વાર ઉતાવળ એટલી બધી થઈ જાય છે સ્વાધ્યાયની, કે બસ આપણે બધું ખબર પડી ગયું, બધું આવી ગયું, ધર્મ આવી ગયો, મુમુક્ષુ શું છે, સદગુરુ અમને બધી ખબર, સદગુરુ મળે એટલે માર્ગ મળી ગયો. પણ તને નથી કાંઈ હજી, એક એક પ્રારંભથી ઉપાડ્યો છે તને. એટલે પ્રશ્ન પણ સરસ કર્યો કે આપણી મુમુક્ષુતા કેવી રીતે માપવી, કોને પૂછવા જવું? સદગુરુનું. અને પછી સરસ ભાઈ કીધું કે આત્મસિદ્ધિમાં લક્ષણ છે લે આપ્યા, કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ. 254 માં કીધું કે જગતની મોહાશક્તિથી મૂંઝાય. હજુ તને મૂંઝવણ નથી, મીઠાશ છે. તું એમ કે આ જગતને હું પહોંચી વળીશ તો મુમુક્ષુતાનું લક્ષણ નથી. અને એકમાત્ર મોક્ષને વિશે જ યત્ન કરે આ બીજું રક્ષણ આપ્યું. તો આપણી મુમુક્ષુતા આપણે માપી શકીએ. આપણે એકમાત્ર મોક્ષ વિશે જ યત્ન કરીએ છીએ કે ઘણો બધો કરીએ કદાચ મોક્ષ ન મળે તો પછી ઓલો જેમ આપઘાત કરવા રેલવે ઉપર ગયો, પાટાની વચ્ચે પડ્યો અને પછી ભાતાનો ડબ્બો ટિફિન હતું, ઓલાએ કીધું મરવા આવ્યો છું તો કે ગાડી લેટ થઈ, ગાડી લેટ થાય તો ખાવા ટિફિન તો જોઈ દે. એમ આપણે મોક્ષને માટે આયોજન કરીએ છીએ પણ સાથે બધું કરીએ કે નહીં ને કદાચ મોક્ષ ન મળે ને સંસાર રહી જાય તો વિશેષ અવસર. અત્યારે 9 ગાથાનું આપણી વિચારણા પૂરી થઈ, 10મી ગાથાનો આવતીકાલે પ્રારંભ થશે. સદગુરુના લક્ષણ સોમવાર કાલ સ્વાધ્યાય છે.